एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी उत्तम आत्मकथाओ अने श्रेष्ठ जीवन चरित्रोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। एकत्र ज्ञानगोष्ठीमां आपनुं स्वागत छे। આજે આપણે વોલ્ટર આઇઝેકસનના એક ખૂબ જ રસપ્રદ પુસ્તક પર વાત કરવાના છીએ.
હા, ધ ઇનોવેટર્સ, એટલે કે હાઉ અ ગ્રુપ ઓફ હેકર્સ, જીનિયસીસ એન્ડ ગીક્સ ક્રિએટેડ ધ ડિજિટલ રેવોલ્યુશન.
બરાબર. આ પુસ્તક આપણને ડિજિટલ યુગની વાર્તા કહે છે, પણ જરા જુદી રીતે, જે આપણે સામાન્ય રીતે વિચારીએ છીએ ને એનાથી થોડું અલગ.
ખરેખર આપણને એમ જ લાગે કે કોઈ મોટી શોધ કોઈ એક જ વ્યક્તિએ અચાનક જ કરી નાખી હોય.
હા, કોઈ લોન જીનિયસ હોય.
બરાબર. પણ આઇઝેકસન, જેમણે સ્ટીવ જોબ્સ, આઇન્સ્ટાઇન જેવા લોકો પર લખ્યું છે, એ આ જ વાતને પડકારે છે.
એમનું કહેવું છે કે કમ્પ્યુટર અને ઇન્ટરનેટ જેવી ક્રાંતિ ખરેખર તો સહયોગનું પરિણામ છે.
હા, સહયોગ, ટીમવર્ક અને પેઢી દર પેઢી જે વિચારોનું આદાન પ્રદાન થયું, એકબીજાના કામ પર જે નિર્માણ થયું, એનું પરિણામ છે.
અને આજે જ્યારે ટેકનોલોજી આપણા જીવનનો એક ભાગ બની ગયો છે, ત્યારે એ સમજવું બહુ જરૂરી છે કે આ બધું શરૂ ક્યાંથી થયું, એની પાછળની માનવીય વાર્તા શું છે.
બિલકુલ. આ ચર્ચા આપણને એ સમજવામાં મદદ કરશે કે સાચી નવીનતા, એક્ચ્યુઅલ ઇનોવેશન, કેવી રીતે જન્મે છે.
તો ચાલો શરૂ કરીએ આ સફર. આઇઝેકસન આપણને ક્યાં લઈ જાય છે? પહેલા
છેક પાછળ 19મી સદીમાં, લગભગ 1840ના દાયકામાં.
ઓહ, એટલે ડિજિટલ યુગના મૂળ છેક ત્યાં છે.
હા, અને શરૂઆત થાય છે એક અનોખી જોડીથી, ચાર્લ્સ બેબેજ અને એડા લવલેસ.
ચાર્લ્સ બેબેજ, જેમણે પેલું એનાલિટિકલ એન્જિન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, એ જ ને?
હા, એક તેજસ્વી ગણિતશાસ્ત્રી અને શોધક. એમણે એક યાંત્રિક કમ્પ્યુટિંગ મશીન ડિઝાઇન કર્યું. ભલે એમના જીવનકાળમાં પૂરું ન બન્યું, પણ એ વિચાર એ પાયો હતો.
અને એડા લવલેસ,
પ્રખ્યાત કવિ લોર્ડ બાયરનની દીકરી, ગણિતમાં નિષ્ણાત, પણ સાથે સાથે કલ્પના શક્તિ પણ ગજબની.
બરાબર. એ પોતે કવિ તો નહોતા, પણ વિજ્ઞાનમાં કવિતા જોતા હતા. એમણે બેબેજના મશીનને માત્ર આંકડા ગણવાના યંત્ર તરીકે ન જોયું.
એમણે શું જોયું? એમણે કલ્પના કરી કે આ મશીન તો કોઈ પણ પ્રકારના સંકેતો, મતલબ કે સિમ્બલ્સ પર કામ કરી શકે, જેમ કે સંગીતના સૂર હોય કે ભાષાના શબ્દો.
વાહ.
એમણે આ વિચારને નામ આપ્યું પોએટિકલ સાયન્સ, કાવ્યાત્મક વિજ્ઞાન. અહીંથી એ બીજ રોપાયું કે કમ્પ્યુટર માત્ર ગણતરી માટે નથી, પણ સર્જન માટે પણ છે.
આ તો ખરેખર અદ્ભુત દ્રષ્ટિ કહેવાય. એક એન્જિનિયર અને એક વિઝનરી, બેબેજ અને એડા.
હા, પુસ્તકનો આ જ મુખ્ય થીમ છે. નવીનતા માટે આ બંનેનું મિલન જરૂરી છે.
પછી વાર્તા ક્યાં પહોંચે છે? 20મી સદીમાં.
હા, 20મી સદી. હવે સિદ્ધાંતોને વાસ્તવિકતામાં બદલવાનો સમય હતો. અહીં એલન ટ્યુરિંગનું નામ લેવું જ પડે.
ટ્યુરિંગ મશીનવાળા,
એ જ. 1936માં એમણે યુનિવર્સલ કમ્પ્યુટિંગ મશીનનો જે સૈદ્ધાંતિક ખ્યાલ આપ્યો, એણે આધુનિક કમ્પ્યુટરનો બૌદ્ધિક પાયો નાખ્યો, કે એક જ મશીન બધું કરી શકે જો પ્રોગ્રામ બરાબર હોય તો.
અને પછી બીજા વિશ્વયુદ્ધ વખતે આ બધું વ્યવહારમાં આવ્યું, ખરું ને?
પ્રેસ્પર એકર્ટની ટીમે ઇનિયાક બનાવ્યું.
ઇનિયાક, પેલું મોટું આખા રોમ જેવડું મશીન?
હા, વિશાળ હતું, પણ પહેલું પ્રોગ્રામેબલ ઇલેક્ટ્રોનિક ડિજિટલ કમ્પ્યુટર. અને આઇઝેકસન ખાસ નોંધ લે છે કે એ કોઈ એક બે જણનું કામ નહોતું,
ટીમવર્ક હતું.
મોટી ટીમ હતી, એન્જિનિયર્સ તો હતા જ, પણ 6 મહિલાઓ પણ હતી, જે એની પહેલી પ્રોગ્રામર બની. ફરીથી સહયોગ.
એટલે હાર્ડવેર તો બન્યું, પણ એને ચલાવવું કેવી રીતે, સૂચનાઓ કેવી રીતે આપવી, સોફ્ટવેરનો રોલ આવ્યો.
અને અહીં આવે છે ગ્રેસ હોપર, નેવી ઓફિસર અને કમ્પ્યુટર સાયન્ટિસ્ટ. એમનું યોગદાન બહુ મોટું છે.
શું કર્યું એમણે?
એમનું માનવું હતું કે કમ્પ્યુટર ફક્ત નિષ્ણાતો માટે ન હોવા જોઈએ. એમણે કમ્પાઇલર બનાવવામાં મદદ કરી.
કમ્પાઇલર એટલે પેલું ટ્રાન્સલેટર જેવું?
હા, એકદમ. જે માણસો લખી શકે એવી ભાષામાં, જેમ કે કોબોલ, જે એમણે બનાવવામાં મદદ કરી. લખેલી સૂચનાઓને મશીન સમજી શકે એવા 0 અને 1માં ફેરવે.
અચ્છા, એટલે કમ્પ્યુટર વાપરવું સહેલું બન્યું.
ઘણું. એનાથી ટેકનોલોજી વધુ લોકો માટે સુલભ બની. પછી આવ્યો બીજો મોટો જમ્પ, ટ્રાન્ઝિસ્ટર.
હા, 1947, બેલ લેબ્સ.
શોકલી, બાર્ડીન અને બ્રેટન, આ ટીમે પેલી મોટી ગરમ વેક્યુમ ટ્યુબની જગ્યાએ નાનકડું ભરોસાપાત્ર ટ્રાન્ઝિસ્ટર શોધ્યું.
આનાથી તો બધું બદલાઈ ગયું હશે ને?
બધું જ. ઇલેક્ટ્રોનિક્સ નાના, સસ્તા, વધુ શક્તિશાળી બન્યા. જો કે એ ટીમમાં પણ અંદરખાને સ્પર્ધા અને તણાવ હતા.
કદાચ એ પણ નવીનતાનો એક ભાગ છે.
કદાચ. પણ ખરી ક્રાંતિ તો આવી ઇન્ટિગ્રેટેડ સર્કિટથી, માઇક્રોચિપ.
એક જ ચિપ પર ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર,
હજારો, પછી લાખો, કરોડો. આ શોધ લગભગ એક જ સમયે બે લોકોએ કરી, ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સના જેક કિલ્બી અને ફેરચાઇલ્ડ સેમિકન્ડક્ટરના રોબર્ટ નોઇસ.
રોબર્ટ નોઇસ, જેમણે પછી ઇન્ટેલ સ્થાપ્યું.
હા, અને માઇક્રોચિપને કારણે જ મૂરનો નિયમ આવ્યો. દર બે વર્ષે ચિપ પર ટ્રાન્ઝિસ્ટર ડબલ. કમ્પ્યુટિંગ પાવરમાં અકલ્પનીય વધારો.
અને આનાથી પર્સનલ કમ્પ્યુટર શક્ય બન્યું.
બરાબર. 1970ના દાયકામાં માઇક્રોપ્રોસેસર આવ્યો અને કમ્પ્યુટર સામાન્ય લોકોના ઘરમાં પહોંચવાની શરૂઆત થઈ. આ યુગ શરૂ કર્યો હોબીસ્ટ લોકોએ,
શોખીનોએ.
હા, અને અહીં ફરી બે મહત્વની જોડીઓ આવે છે, એપલના સ્ટીવ વોઝનીયેક અને સ્ટીવ જોબ્સ.
વોઝનીયેક એન્જિનિયર, જોબ્સ વિઝનરી. પેલી એડા બેબેજ જેવી જ વાત થઈ.
બરાબર. વોઝનીયેકે એપલ આઈ અને ટુ બનાવ્યા. જોબ્સે એને એક સુંદર, સરળ પ્રોડક્ટ બનાવી દુનિયા સામે મૂક્યું.
અને બીજી જોડી
બિલ ગેટ્સ અને પોલ એલન, માઇક્રોસોફ્ટ. એમણે જોયું કે હાર્ડવેર તો બની રહ્યું છે, પણ સોફ્ટવેરનું શું? એમણે સોફ્ટવેર પર ફોકસ કર્યું.
અને એ સાચા પડ્યા. આજે સોફ્ટવેર કેટલું મહત્વનું છે.
હા, આ બતાવે છે કે હાર્ડવેર અને સોફ્ટવેર બંને કેટલા જરૂરી છે, એકબીજા વગર ન ચાલે.
ઓકે, કમ્પ્યુટર વ્યક્તિગત થયા, હવે એમને જોડવાની વાત. ઇન્ટરનેટ.
ઇન્ટરનેટની શરૂઆત પણ જુઓ સહયોગ અને સરકારી પૈસાથી થઈ. 1960માં જે સી આર લેકલાઇડર,
જેમણે ઇન્ટરગેલેક્ટિક કમ્પ્યુટર નેટવર્કની કલ્પના કરી હતી.
હા, એક એવું નેટવર્ક જે બધા કમ્પ્યુટરને જોડે. તેઓ આરપા, હવે ડારપા, ના હેડ હતા અને એમણે આ માટે ફંડિંગ આપ્યું.
અને એમાંથી બન્યું આરપાનેટ.
બરાબર. અને એની ખાસિયત હતી એનું વિકેન્દ્રિત સ્વરૂપ. કોઈ એક સેન્ટ્રલ કંટ્રોલ નહીં. આને લીધે એ વધુ મજબૂત બન્યું અને ઘણી યુનિવર્સિટીઓ સાથે મળીને કામ કરતી હતી.
પછી આવ્યા પ્રોટોકોલ્સ, ટીસીપીપી.
વિન્ટ સર્ફ અને બોબ કાહન, એમણે એ નિયમો બનાવ્યા જેનાથી ડેટા પેકેટ્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ બરાબર પહોંચી શકે. ઇન્ટરનેટના ટ્રાફિક નિયમો.
અને મહત્વનું એ કે આ બધું ઓપન રાખવામાં આવ્યું.
એકદમ. કોઈ પણ જોડાઈ શકે, કોઈ પણ એના પર બનાવી શકે. આ ખુલ્લાપણાને કારણે જ ઇન્ટરનેટ આટલું ફેલાયું.
પણ ઇન્ટરનેટ વાપરવું હજુ અઘરું હતું સામાન્ય માણસ માટે.
હા, પછી આવ્યા ટીમ બર્નર્સલી, સ્વિટ્ઝરલેન્ડમાં સીઆરએનએનમાં કામ કરતા બ્રિટિશ વૈજ્ઞાનિક.
વર્લ્ડ વાઇડ વેબના પિતા, www.
એમણે 1989-90માં ત્રણ વસ્તુઓ બનાવી, URL, HTTP અને HTML. વેબ એડ્રેસ, માહિતી મોકલવાનો નિયમ અને વેબ પેજ બનાવવાની ભાષા. એક કંપનીનું ન રહ્યું, એક ખુલ્લું પ્લેટફોર્મ બન્યું. પછી માર્ક એન્ડ્રીસેને મોઝેક બ્રાઉઝર બનાવ્યું અને વેબ ગ્રાફિકલ બન્યું, ક્લિક કરવા જેવું.
અને પછી તો જે થયું એ ઇતિહાસ છે. ગૂગલ, વિકિપીડિયા.
હા, ગૂગલનો પેજ રેન્ક એલ્ગોરિધમ પણ એક રીતે સહયોગી સિદ્ધાંત પર જ ચાલે છે. કયું પેજ વધુ મહત્વનું છે એ બીજા પેજ નક્કી કરે. અને વિકિપીડિયા તો લાખો લોકો મળીને બનાવે છે.
આખી વાર્તાનો સાર એ જ છે કે ઇનોવેશન એક ટીમ સ્પોર્ટ છે.
બરાબર. સહિયારો પ્રયાસ છે.
તો આટલી લાંબી સફર પછી આ ઇનોવેટર્સની પાછળની જે ફિલોસોફી છે, જે મુખ્ય વિચારો છે, એ કયા કયા ગણાવી શકાય?
મને લાગે છે પહેલું અને સૌથી મહત્વનું તો એ જ, સહયોગી નવીનતા, ટીમવર્ક. મોટાભાગની મોટી શોધો ટીમોએ કરી છે.
બીજું પેલું દ્રષ્ટા અને ઇજનેરનું મિલન, એક કલ્પના કરે, બીજું એને સાકાર કરે, બંને જોઈએ.
હા. ત્રીજું હાર્ડવેર અને સોફ્ટવેરનો સંબંધ, એકબીજાને આગળ વધારે.
ચોથું
ખુલ્લાપણાની શક્તિ, ઓપન સિસ્ટમ્સ, વિકેન્દ્રીકરણ. ઇન્ટરનેટ અને વેબ આના સૌથી મોટા ઉદાહરણ છે. બંધ સિસ્ટમ કરતાં ખુલ્લી સિસ્ટમમાં વધુ ઇનોવેશન થાય છે.
અને છેલ્લું પેલું ટ્રિપલ હેલિક્સ.
હા, સરકાર, યુનિવર્સિટી અને પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી, ત્રણેયનો સાથ જરૂરી છે. સરકારી ફંડિંગ મૂળભૂત સંશોધન માટે, યુનિવર્સિટીમાં પ્રયોગો અને ઇન્ડસ્ટ્રી એને બજાર સુધી લઈ જાય. આ સંતુલન મહત્વનું છે.
આટલા બધા વર્ષો અને આટલી બધી શોધો, એમાં ત્રણ સૌથી મોટા વળાંક ક્યાં ગણાય જેણે દિશા જ બદલી નાખી હોય?
અઘરો સવાલ છે. પણ જો કહેવું જ પડે તો પહેલો હું ગણીશ એડા લવલેસની દ્રષ્ટિ 1840માં
કે મશીન માત્ર ગણિત માટે નથી.
હા, એ સમજ કે મશીન સિમ્બોલ્સ પર કામ કરી શકે છે, પોએટિકલ સાયન્સ બની શકે છે, આ વિચાર જ ક્રાંતિકારી હતો. એણે કમ્પ્યુટિંગના ભવિષ્યનો પાયો નાખ્યો.
બીજો વળાંક?
મારા મતે ટ્રાન્ઝિસ્ટરની શોધ 1947. એણે ઇલેક્ટ્રોનિક્સને ભૌતિક રીતે બદલી નાખ્યો. વેક્યુમ ટ્યુબની જગ્યાએ સોલિડ સ્ટેટ, અને મગર આજનું કંઈ જ શક્ય નહોતું.
નાના, સસ્તા, શક્તિશાળી ઉપકરણોનો યુગ શરૂ થયો.
બરાબર. અને ત્રીજો, જે કદાચ આપણા રોજિંદા જીવનને સૌથી વધુ અસર કરે છે,
તેમ બર્નર્સ લીનો નિર્ણય.
હા, વેબને મફત અને ખુલ્લું રાખવાનો નિર્ણય. 1990ના દાયકામાં જો એવું ન થયું હોત તો ઇન્ટરનેટ આજે જેવું છે તેવું ન હોત, માહિતી આટલી સહેલાઈથી ન મળતી હોત. આ એક ખુલ્લાપણાનો વિજય હતો.
ખરેખર આ વાર્તાઓ સાંભળીને ઘણું શીખવા મળે છે. આજના સંદર્ભમાં આ ઇનોવેટર્સ પાસેથી આપણે શું બોધપાઠ લઈ શકીએ?
મને લાગે છે પહેલો બોધપાઠ તો ટીમવર્કનું મહત્વ છે. અલગ અલગ ક્ષમતાવાળા લોકો ભેગા થાય ત્યારે જ મોટું કામ થાય છે. બીજું, જ્ઞાન વહેંચવાની ભાવના.
એટલે કે બીજાના કામ પર નિર્માણ કરવું, પોતાના જ્ઞાનને છુપાવી ન રાખવું.
હા, ઇતિહાસ જુઓ, જે સમાજોએ ખુલ્લા મને વિચારોની આપ લે કરી છે એ જ આગળ વધ્યા છે. ત્રીજું, વિવિધ ક્ષેત્રોનું મિશ્રણ,
જેમ કે કળા અને વિજ્ઞાન, ટેકનોલોજી અને માનવતા.
બરાબર. સ્ટીવ જોબ્સનો ડિઝાઇન પ્રેમ કે એડા લેવલેસની કાવ્યાત્મક દ્રષ્ટિ, આ બધું બતાવે છે કે અલગ અલગ ક્ષેત્રોને જોડવાથી કંઈક નવું જ બને છે.
અને ધીરજ પણ રાખવી પડે ને, આ બધું રાતોરાત નથી થયું.
ચોક્કસ, ધીરજ. આ દાયકાઓનો સંઘર્ષ છે, પેઢી દર પેઢીનું યોગદાન છે. ત્વરિત પરિણામની આશા ન રખાય.
તો આ બધી ચર્ચાના અંતે જો ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય તો એ શું હોઈ શકે? એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક.
ભાવનાત્મક આંતરદૃષ્ટિ તરીકે હું કહીશ કે ટેકનોલોજીની પાછળ હંમેશા માણસો હોય છે, એમની મિત્રતા, સ્પર્ધા, સપના, નિરાશાઓ. નવીનતા એ ઊંડાણપૂર્વક એક માનવીય પ્રક્રિયા છે, લાગણીઓથી ભરેલી.
બૌદ્ધિક આંતરદૃષ્ટિ
એ કે સાચી નવીનતા ભાગ્યે જ કોઈ એક જીનિયસની દેન હોય છે. એ હંમેશા સંચિત હોય છે, અગાઉના કામ પર આધારિત હોય છે અને સહયોગથી જન્મે છે. લોન જીનિયસ એ મોટે ભાગે એક ભ્રમ છે.
અને છેલ્લે એક સાર્વત્રિક આંતરદૃષ્ટિ, જે બધાને લાગુ પડે,
એ કે ભવિષ્યનું નિર્માણ એક ટીમ સ્પોર્ટ છે. સહયોગ અપનાવો, વિવિધતાને મહત્વ આપો અને જ્ઞાનને વહેંચતા રહો. ખુલ્લા મન અને ખુલ્લા હાથ, એ જ પ્રગતિનો રસ્તો છે. આપણે સાથે મળીને જ વધુ સારું ભવિષ્ય બનાવી શકીશું.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.